નાની બાંધીને લઈ જાય ને બધા બોલે રામ બોલો રામ નામ પણ જેની નાની બાંધી છે એ તો કઈ સાંભળતો નથી સંભળાવવાનું પણ અને જે નાની બાંધીને ઉપાડીને લઈ જાય સ્મશાન યાત્રામાં એ તો ઈડા થઈ જાય આવું તો કેટલી વાર ગયા ને બધી વાર અનુવાદ બોલવાનું અને પાછું ધંધા કરવાના એમાં ભૂલી જવાનું કે રામ નામ છે એટલે 24 કલાક જેમ કરતા કરે કઈ નવું કઈ થાય મરણ પથારી પર માણસ પડ્યો હોય એટલે કહેવામાં આવે કે ભાઈ ભગવાનનું નામ લો કાનમાં રામ નામ ભગવાનનું નામ બોલવામાં આવે તુલસી નું પાંદડું ક્યાં કોઈ બોલાવવા કોઈના ઘરમાં ગંગા જળ હોય તો શોધવામાં આવે ભાઈ મરવા પડે છે એના મોઢામાં ગંગા જળ યમુના જળ નાખીએ તો સારી કરી પણ જીવતો તો ત્યારે શું કર્યું હવે છે મરણ આવ્યું ત્યારે આ બધું પેલા ને તો ભાન પણ ના હોય ઘણી વાર લો ગંગા જળ પીવાની શક્તિ ઘણી વાર મોઢામાં નાખીએ તો મોઢામાં જ રહી જાય અંદર ઉતરે પણ ભાન છે મરણનો સમય એવો છે બધાને ભાન નથી હોતું નાળીઓ ખેંચાતી હોય ને માથું આમ તેમાં કરચક્કર કરતું હોય લો તુલસીનું પાંદડું ચાલી જજો પણ એ મોઢામાં જ રહી જાય બહાર કાઢી નાખે અઘરું કામ છે લો ભગવાનનું નામ લો કીર્તન કરનારાઓને આજુબાજુ બેસાડીએ ભગવાનનું કીર્તન કરવા કહીએ મરણ પથારી પર પડેલા માણસને ભગવાનનું નામ લો તો કે મારી શોખનું શું કર્યું ભગવાનનું નામ લો શોખ શોખને ઠેકાણે જવાનો વખત આવ્યો તો કે મારે શાકભાજીનું શું મારે છોકરાનું શું શકપણ થયું તો તે પાકું થયું છે એ બધે લગરી છોડી દો હવે રામ નામ લો તો કે પણ મારે તો બહુ કામ છે અઘરું છે રામ નામ લેવાનું આપણે ધારીએ તેટલું સહેલું નહીં ઘણું અઘરું હવે જીવતા જો પ્રેક્ટિસ પાડવામાં આવે તો છેલ્લે વખતે બધું યાદ આવે જીવતા પ્રેક્ટિસ પડે છે ખરી પણ સંસારના વિષયો નહીં પડે જીવતા પ્રેક્ટિસ બીજી પડે અને પછી મરણ કાળ આવે ત્યારે આપણે કહીએ કે રામ નામ લો તો અઘરી વાત છે ઘણું અઘરું એટલે ગીતામાં ભગવાન કહે છે કે સર્વેષુ કાલેષુ મા મનુસ્મરે ઉદ્યોચ તસ્માત સર્વેષુ કાલેષુ સર્વકાળ દરમિયાન મારું અનુસ્મરણ કરતા શીખો સર્વકાળ દરમિયાન સર્વ અવસ્થામાં જો મારું સ્મરણ કરો તો અંતકાળ જયારે આવે ત્યારે પણ મારા નામમાં જ તમારું મન જોડાયેલું રહે મારા રૂપમાં જ તમારું ધ્યાન રહે બીજું કઈ યાદ આવે છે અત્યારથી તેવ પાડો તુલસી અમેરિકામાં થાય છે કે કેમ આપણને ખબર નથી હરે કૃષ્ણ મંદિરોમાં તુલસી જોઈએ છે આપણે તે અલગ જ આખું એની માટે ઘર બનાવ્યું હોય તુલસી હાઉસ પણ અહીંયા તો તુલસી બીજે તો કોણ જાણે ક્યાં તો જો થતી હોય તો તુલસીના પાંદડા ચાવવા માંડો રોજ અંતકાળે મોઢામાં મૂક્યું કે ના મૂક્યું ચાવવા અત્યારથી ચાવો મેલેરિયાનો નાશ પડે તુલસીમાં દૂર મચ્છર દૂર તો મચ્છર દૂર થાય એટલે મેલેરિયા પણ રોજ જો તુલસીના ત્રણ ચાર પાંદડા ભગવાનની પ્રસાદી રૂપે ખાય માણસ તો એને વિકારો મેલેરિયા ના નહીં, પિત્તનો નાશ કરશે. ભગવાનની પ્રસાદી છે તો રોજ લઈએ તો શું વાત. હવે ગંગા જળ યમુના જળ તો અહીંયા ક્યાં મળવાના હતા? ઇન્ડિયા જાઓ તો જઈ આવો, ગંગાજી આવો, યમુના જઈ આવો, થોડુંક લઈ આવો સાથે. વાર તહેવારે ગંગાજળનું આચમન લો, બીજાને પણ આપો તો સારી વાત છે. પર ઉધાર રાખશો તો કઈ કામ મળે તેમ નથી. એ અંતકાળે જયારે મરવાનું આવે ત્યારે જરા ભગવાનનું નામ લેજો. તે તો રહેશે પણ આ મરવા જે પડ્યો છે તેને શું, તેનાથી ઘણી વાર લેવાતું. એટલે જીવતા હો ત્યારે જ પ્રભુનું નામ લો, સારા કામો કરો, ભગવાનની ભક્તિ કરો, તેવી ટેવ પડી જાય તો અંતકાળે પણ પ્રભુનું નામ યાદ થયા. ભગવાનના નામ સિવાય પછી કઈ યાદ આવે, કોઈ લેવડાવે કે ના લેવડાવે તો આપણે પોતે જ લેવા માંડે ભગવાનનું નામ, એવો આપણો સ્વભાવ થઈ પડે છે. તો અંતકાળે જયારે નનામી ઠાઠડી બાંધી અને માણસને ઉચકીને ચાલ્યા, રામ નામ સત્ય હે, રામ નામ સત્ય હે, રામ નામ સત્ય હે, તો પેલો સુતેલો માણસ તો કઈ સાંભળવાનો નથી. પણ આ બોલનારા જો સમજે હજુય તે કે રામ નામ સત્ય હે, રામ નામ સત્ય હે, તો જે સત્ય હે એને પકડો. અત્યાર સુધી સચને પકડ્યું નથી, જૂઠાને જ પકડી રાખે. જૂઠાણા જ કર્યા કર્યા જીવનમાં અત્યાર સુધી, પેટને માટે જૂઠાણા કર્યા, કોઈને રાજી રાખવા માટે જૂઠાણા કર્યા. અને જે જૂઠ અનિત્ય છે એ અનિત્ય સંસારને જ ઉપાસે, અનિત્ય સંસારની ઉપાસના કરી. પણ જે નિત્ય પદાર્થ છે પરમાત્મા તેની ઉપાસના નથી કરી. કરી હોત તો પછી બાકી કઈ નહીં. આ દુઃખનું કારણ અનિત્ય પદાર્થો પ્રકૃતિના રૂપો રપો વિષયોની ઉપાસના, એમાં જીવ આસક્ત થઈ. અને જે મૂળ પદાર્થ હતો પરમાત્મા ભગવાન તેને ઉઠી ગયો. આ મોટી ભૂલ જીવની થઈ ગઈ છે, ઘણી મોટી જીવ. હવે ભોગ ઉપભોગ કરવાનો વાંધો નહોતો, પણ આપણે શું કરવા આવ્યા હતા તે ભૂલાઈ ગયું. આપણને આંબાવાડિયામાં કોઈએ કેરી ખાવા મોકલ્યા કે જાઓ ભાઈ મારા ઘરનું આંબાવાડિયું છે, કેરીઓ ખાઈ લાવો, જેટલી ખવાય એટલી ખાધી. આંબાવાડિયામાં ગયા, પણ આંબાવાડિયામાં ગયા એટલે તો ભાન ભૂલી ગયા. ઓહો, ગજબના આંબાઓ છે, નીચે બેસીને કેરીઓ તોડી પાડીએ તેવા સરસ મજાના આંબાઓ. કેટલાક આંબાઓ પર સરસ મજાના મોર થયા છે, કેટલાક આંબાઓ પર કેરીઓ લટકે છે. આ આંબાવાડિયાની અંદર સરસ મજાના ફુવારાઓ છે, એક બે તળાવો પણ સરસ મજાના છે. પક્ષીઓ કેવા ઉડે છે મજાના, મોર કળાઓ કરે છે, ભેલો નાચે છે, મોર કળા કરે છે. આ બધું જોવામાં ને જોવામાં એટલા બધા મશગુલ બની ગયા કે આંબાવાડિયામાં કેરીઓ ખાવા આવ્યા તાય ભૂલી ગયા. હવે વખત પૂરો થયો, આપણને કહેલું કે એક કલાક આપવામાં આવે છે આંબાવાડિયામાં, જોજો જેટલી ખાવી એટલી ખાજો. પણ આપણે તો આ બધું જોયું. હવે કલાક પૂરો થયો એટલે ચોકીદાર આવ્યો, ચાલો કલાક થઈ ગયો, મારો બહાર નીકળ્યો દરવાજા બંધ કરાવો. આપણે કેમ હોય તો કેટલો એક સેકન્ડ પણ તમને વધારે અપાય એમ નથી, બહાર નીકળી ગયા. આ જીવોની દશા આવી છે જગતમાં. એમને મોકલ્યા હતા શું કામ અને કર્યું છે? આ મુક્તિનું ફળ ખાવા મોકલ્યા આંબાવાડિયા, એમાં મુક્તિના ફળ થાય. ખાઓ, પેટ ભરીને ખાઓ. મનુષ્ય શરીર વારંવાર મળવાનું નથી. નિત્યની ઉપાસના કરજો, સત્યની ઉપાસના કરજો, પરમાત્માની ભક્તિ કરજો, આરાધના કરજો, તો સફળ થશે જીવન, શાંતિ મળશે. આ કરવા માટે મોકલ્યા, પણ આવ્યા એટલે શું થઈ ગયું? આ આંબાવાડી જોઈને મોહાઈ ગયા, ફુવારા જોયા ને, ફૂલો જોયા ને, રૂપો જોયા ને, રંગો જોયા ને, પંખીઓ જોયા ને, તળાવો જોયા ને, સરોવરો જોયા. આ બધું જોવામાં એટલા બધા મશગુલ બની ગયા કે ખરેખર શા માટે આવ્યા હતા તે ખબર નહીં. કોઈ ગ્રંથોમાં મોહાયાન, કોઈ પંથોમાં મોહાયાન, કોઈ સંપ્રદાયોમાં, કોઈ વર્ણોમાં મોહાઈ ગયા ને, કોઈ રૂપમાં મોહાઈ ગયા ને, કોઈ રસમાં મોહાઈ ગયા ને, કોઈ શબ્દમાં મોહાઈ ગયા ને, કોઈ સ્પર્શમાં મોહાઈ ગયા ને, કોઈ ગંધમાં મોહન સ્પર્શ રૂપ રસ ગંધ આ પ્રકૃતિના પાંચ રસો વિષયો તેની અને પોતે શું કામ આવ્યા હતા તે ભૂલી ગયા. હવે વખત આવ્યો કાળ આવીને ઉભો રહ્યો ચોકીદાર કે ચાલો વખત પૂરો થઈ ગયો. ખલાસ ક્યાં કરના થા ક્યા કરતા શું કરવાનું શું કરી રહ્યા શા માટે મોકલ્યા હતા અને અત્યારે શું કરવા માટે જીવ ભૂલી જાય છે એ પોતે શું કામ આવ્યા જ હતા. વારંવાર મનુષ્ય શરીર મળવાનું નથી. આવું ઉત્તમ મનુષ્ય શરીર દેવોને પણ દુર્લભ એવું મળી ગયું છે. હવે આ શરીરનો સદુપયોગ થાય, ભગવાનની ભક્તિ થાય, સત્સંગ થાય, સંત સમાગમ થાય તો પરમાત્માની કૃપા મેળવાય. પણ અહીંયા આવ્યા પછી આ રૂપ રંગમાં બધું લઈ ગયું. હવે અંતકાળ પાસે આવ્યું જાગ્યા થોડા ચાલો હવે જઈએ માયા કરીએ. પણ અંતકાળ તો જબરો કાળ છે. કમર દુખવા માંડે અડધો કલાક જપ કરવા તત્તાર બેસીએ ત્યાં કમર દુખવા માંડી. નીચે બેઠે ત્યાં ખાલીઓ ચડવા માંડી. અડધા કલાકમાં ખાલી પગી જુવાનીમાં ગડપણ આવ્યું તેવું થયું. ગરડા ને તો શું. હવે પછી સત્સંગમાં જવા માંડ્યા તો ત્યાં ટેકા વગર બેસાય. ટેકા વગર બેસાય ટેકે શું. આ ટેકે બેસે એટલે સત્સંગની વાત સાંભળવા માટે એમાં ડૂબવું પડે છે. એટલે આંખ બંધ કરીને મુશ્કેલ કરી જ્ઞાને જોતા ત્યારે આજે આ ખબર પડે. ગડપણમાં ઊંઘી ખબર જ ના પડી. માથું નીચે ઢળ્યું ત્યારે ખબર પડી. કરે ત્યાં તો ચોખ્ખું સત્સંગ તો ક્યાંય ગયું. ઘરના અનુકૂળ હોય તો થાય થોડી સત્સંગ ભક્તિ, નહીં તો નહીં થાય. ઘરના અનુકૂળ જોઈએ. તો સવારથી જ કહેવા માંડે કઈ કથા વાર્તા ગામમાં થતી નથી. તે ઘરમાં ઘરમાં ગઈ જાય દેવ દર્શને જાઓ મંદિર જાઓ. અરે ફરી આવો તમારા જેવા બે ચારની પાસે ઘરમાં રહીને ઘરિયાળના કાકા એના કરતા બહાર નીકળો. હવે સાંજના છ વાગે કથા થતી હોય તો ત્રણ વાગ્યા ના નીકળે. ઘરમાં માણસો રહેવા ન દેવા થાય. જા કાયાનું કલ્યાણ કરો તમને એમ ક્યાં કટ કરું તો નીકળ્યા. ત્રણ વાગ્યાના ધીરે ધીરે ઉઠલાવો કરતા કરતા કેમ છો ભાઈ કેમ છો ભાઈ એમના જેવા જે હોય જોબ વગરના બેઠા બેઠા એમ કરતા કરતા પાંચ વાગે ત્યાં પહોંચી ગયા. કથા બાજુ તો છ વાગે થવાની છે. છ વાગ્યાની કથા સાત વાગે પૂરી થઈ. સાત વાગે કથા પૂરી થઈ અને સાડા સાત આઠ સુધી ગડપણમાં અનુકૂળતા હોય તો ભક્તિ થાય છે. અનુકૂળતા નથી હોતી તો ભક્તિ કરવાની બહુ જરૂર છે. શરીર અનુકૂળ નથી રોગ લાગુ પડે. ઘર વાળા અનુકૂળ નથી. આર્થિક સ્થિતિ અનુકૂળ નથી. ઘણી ઘણી વાતો છે ભક્તિમાં પણ એ પણ અનુકૂળ નથી. તો બધી જાતની અનુકૂળતાઓ પ્રભુની કૃપા હોય તો મળે. એટલા માટે આપણા શાસ્ત્રો કે છે રાહ ન જુઓ રાહ ન જુઓ પ્રતીક્ષા કરતા નહીં. કોને ખબર કે ગડપણ આવશે અને આવશે તો કેવું આવશે કઈ ખબર છે. માટે રાહ ન જુઓ. જ્યારથી જાગો છો ત્યારથી જ સવાર માની લો. ભગવાનની ભક્તિ શરૂ કરી દો. સત્કર્મ શરૂ કરી દો. બાલ્યાવસ્થામાં થતું હોય તો બાલ્યાવસ્થામાં કરી દો. ન થતું હોય તો કિશોરાવસ્થામાં કરી દો. ન થાય તો યુવાવસ્થામાં કરી દો. ન થાય તો પ્રૌઢાવસ્થામાં કરી દો. રાહ ન જોતા પછી ન જ થાય છેવટે તો અંતકાળ જીવન છે પાછો બાકી રહે. ત્યારે પણ ભગવાનની ભક્તિ થાય. ભગવાનના મનને જોડાય છેવટે તે બીજા જન્મમાં પાછું કામ લાગે નકામ. પણ જેટલા વહેલા જાગીએ તેટલું વહેલું થવા. સરકારી નોકરીઓ તમારે જોઈતી હોય ભારતમાં જાહેર ખબરો છાપાઓમાં સરકારી નોકરીઓની જાહેર ખબરો આપશે, બેંકની, લાઈફ ઇન્સ્યોરન્સ કંપનીની બીજી જાહેરાતો આવે એમાં છાપેલી એ ઉમેદવારોની ઉંમર, વય મર્યાદા, એજ લિમિટ 25 વર્ષથી વધારે એમાં આવશે. હવે જો પછાત જાતિમાં તમે હો તો પછીથી થોડા વર્ષો વધારે હોય તો છૂટું કહે છે પછાત જાતિ, બાકી તો 25 વર્ષ. અને પછી 55, 56, 57 થાય એટલે ચૂકા. ભગવાનને ત્યાં પડી જશે, તમે જેટલા વહેલા ભરતી થઈ શકો તેટલો વધારે લાભ છે. નાની ઉંમરમાં ભક્તિ ભગવાનની પેઠે, પ્રહલાદની પેઠે, શુકદેવજીની પેઠે તો પછી શું કહેવાય, પણ નાની ઉંમરમાં ભક્તિ સૂજતી નથી. બીજું બધું શું, કોઈ સારા પુણ્યશાળી જીવો હોય તો નાની ઉંમરમાં ભક્તિ સૂજે, યુવા અવસ્થામાં સૂજતી નથી. ત્યાં પણ યુવા અવસ્થામાં ધનનો નશો લાગે, યુવા અવસ્થામાં મદ થઈ જાય, એવા અવસ્થામાં ઇન્દ્રિયો બેકી જાય, બેર મારી જાય, બીજે રસ્તે ચાલવા માંડે, ઇન્દ્રિયોને સન્માર્ગે વાળવાનું હોય અઘરું. એવા અવસ્થામાં સત્સંગ સુજે, એવા અવસ્થામાં બીજું જ બધું સુજે. તે વખતે ભક્તિનો રંગ લગાડવો તે પરમ ભગવાનની માયા એવી છે કે તે માયાના નશામાં મોટા મોટા માણસો પડી જાય, એ માયામાંથી જે મુક્ત થાય અને યાદ રાખે કે મનુષ્ય જીવનમાં શું કરવાનું છે તે પોતાનું કલ્યાણ બને. તો પરીક્ષિતને યાદ આવી ગયું કે ભાઈ અંતકાળ આવી ગયો, હવે આપણે આપણા જીવનનું કલ્યાણ કરી દેવું જોઈએ, હવે કાંઈ પણ કામ આવે એવું નથી, કાંઈ પણ કામ નહીં આવે. બે મકાનો છે પણ એ કોરડોઈ સાથે લઈ જવાનું છે અંતકાળો. સારામાં સારું ફર્નિચર વસાવ્યું છે તો એકાદ ખુરશી બેસવા ઉપર લઈ જવા દેવી છે કોઈ, કે રોજના $1,000 કમાઈએ છીએ. હમણાં જ એક બેનનો કાગળ આવ્યો હતો કે રોજના $500 કમાણી છે અમેરિકામાં, મોટલ છે, નવી મોટલ લીધી, રોજના $500. તો અમે લખ્યું કે ભગવાનનું કાંઈ કમાશો કે એટલા ડોલરો જ કરશો, કારણ કે એને રોગ એવો છે પેટનો કે ખવાતું નથી. તમારે આ ડોલર શું કામના છે, બેંકમાં જાય છે, સંતોષ એટલો રહે કે $500 કમાઈ. જેટલો ધર્મ કરશો તેટલું તમારું છે, જેટલું દાન કરશો તેટલું તમારું છે, જેટલું ભોગવશો તેટલું તમારું તમારું છે. એ 500 કમાય છે અને વર એવા છે કે 600 ખર્ચો કરી દે, એને પરદેશી બોલો છે ધમધમાટ છે. સરભર નાણા થઈ રહ્યું તું ઘટે શું કામ, તો કમાણી શું કરી તમે જતી વખતે આમાંનું કોઈ કામ લાગે એવું કમાઈ આપશો, જતી વખતે શાંતિ કામ લાગે, મનની સ્થિરતા કામ લાગે, તપ કામ લાગે, ભક્તિ કામ લાગે, આત્મજ્ઞાન કામ લાગે, ભગવાનની કૃપા કામ લાગે, દાન કામ લાગે, આ બધું કામ લાગે, એની કઈ કમાણી કરી કે પછી આવી વાત છે. આમ આપણે કે સવારે 4 વાગે ઉઠો હો, બહુ તાર પડે છે કે સજી શું 4 વાગે, પણ છાપા વેચવાના હોય તો ઉઠો છો, અમારે કહેવા આવવું પડે કે 4 વાગે ઠંડી નથી લાગતી, પણ ડોલર ની ગયું કે જરા સમય કાઢજો હો, સાંજના કથા સત્સંગમાં આવજો, ભાઈ કોઈક જ વાર આવો લાગ મળે, યોગેશ્વરજી આખા જાડાના થાકેલાઓને તમે વળી કથા કીર્તન કરશો, પણ જમવાનું નતું આવ્યું હોય તો સ્નો પડે છે આ જીવ છે તે વિષયો તરફ જલ્દી જાય છે, ભગવાન તરફ જલ્દી જતો નથી. ભગવાન તરફ જવું હોય તો બાના કાઢે, વિષયો તરફ જવું હોય તો કોઈ પણ પ્રકારનું બાંધી તેને નહીં તો બોલો બધા જીવોનો મોક્ષ નથી, એક સાથે ના થઈ જાય તો પછી આ રહેનારા કોઈ જોઈએ જ નથી, બધા જીવોનો મોક્ષ થઈ ગયો ચાલો, પછી થઈ કોણ રહેશે? આ તો બધા મકાનો ખાલી પડવાના, થોડાક પછી રહેનારા જોઈએ. બધાને જો સત્સંગનો રસ લાગી જાય, બધાને ધ્યાન ધારણા તપ જપ પ્રાપ્ત દિવસ ભગવાનની જ લગન, તો થતું નથી. અઘરું છે કામ. બધા જીવોનું વાત થતું નથી, બધા જીવોને એક સાથે મોક્ષ નથી મળતો, મળવાનો પણ કાળાંતરે મળે. જે જીવનો જેવો પુરુષાર્થ તે પ્રમાણે તે તે જીવને વહેલો અથવા મોડો મોક્ષ મળે. તો જીવની ગતિ પ્રભુ તરફ નહીં પણ પ્રકૃતિ તરફ છે પહેલેથી. આ એના દુઃખનું કારણ. હવે પરીક્ષિતને સમજાયું, અંતકાળ આવી ગયો, હવે તો ચેતી જવું જોઈએ. બહુ ઓછા દિવસ રહ્યા છે, હવે કઈક એવી કમાણી કરવી જોઈએ કે જે અહીંથી નીકળીએ ત્યારે કામ લાગે, અને એના ઉપર પ્રભુની બહુ મોટી કૃપા. સંત સામેથી આવીને હોય, કેટલી મોટી કૃપા, સામેથી આવીને સંત હોય. સામેથી સંત મળતા નથી, શોધવા પડે છે, અને શોધીએ તો મળતું નથી. અમારી હિમાલયમાં ઘણા આવે છે ફરવા માટે, તો બદ્રી કેદાર બધી યાત્રાઓ કરીને પાછા જાય, પછી કે પાછા કે પથરા સિવાય કાઢી પાણી ને પથરા સિવાય બહુ બહુ તો દૂર છે, ડેફા છે. કારણ કે એમની આંખમાં બીજું કોઈ નથી. ગોવર્ણ ને સુરત સિવાય બધું, ગોવર્ણ ને સુરત દેખાય. એમ આપણી યોગ્યતા ન હોય તો આપણને સંત હોય તો દેખાય. બહુ ટૂંકા હિમાલયમાં ફરીએ તો ના દેખાય, અને જો આપણી યોગ્યતા હોય તો આપણે હિમાલયમાં જઈએ તો સંત દર્શન. પરીક્ષિત ના ઉપર પ્રભુ હતી અને શુક્રદેવજીએ પૂછ્યું હવે સંતની પાસે બેસીને આપણે કઈ પૂછીએ નહીં તો કઈ વાત થાય છે? સંત કઈ ટેપ રેકોર્ડ કરશો આપણે ત્યાં બેઠા છે તમારી ઘડીએ કેટલાય લોકો જાય છે, હું ત્યાં પણ અનુભવ સંતને પૂછવું પડે છે. ગીતામાં ભગવાને કહ્યું છે તદ વિધિ પ્રણી પાતે ન પરિપ્રશ્ને ન શરીર ભગવાને કહ્યું છે કે જયારે તમે સંતની પાસે જાઓ તો પરિપ્રશ્ને ન સેવયા તદ વિધિ પ્રશ્ન પૂછીને જાઓ. ભગવાન કહે છે સંતની પાસે તમે જાઓ તો પ્રશ્ન તદ વિધિ પ્રણી પાતે ન પરિપ્રશ્ને ન સેવયા. વિધિ બતાવે સંતની પાસે જાઓ તો શું કરવું, તો કે છે પહેલા પ્રણીપાત કરો. પ્રણીપાત એટલે પ્રણામ. પ્રણામ કરવાથી શું થાય છે? પછી કે છે પરિપ્રશ્ન, પ્રશ્ન પૂછવો જોઈએ સંતને. પૂછવું કે આપણે શું જાણવું છે તે સંત. ઘણી વાર તમે જુઓ કે સંત કઈ જગ્યાએ પોતા જઈને શંકર બધું બેઠા હોય શંકરે, પણ પછી પોતાની વાતો પકડી લે. કારણ કે હરખી હરખા બધા હોય ઓળખીતા, એટલે કે તમારે છોકરાનું કઈ થવાનું કોણ સાલ લેવાના વિચારી લેવાના. બીજા બધા ભેગા થાય તો કે આ વખતે તો વરસાદ સારો આવ્યો તો તમે તંબાકુ રોકી દીધું. હવે સંતો એક બાજુ નહીં જાવ, આ બધું ચાલ્યા કરે લોકોનું સત્સંગ ચાલ્યા. એમ કરતા કરતા અર્ધો પણોક થઈ જાય કલાક, એટલે સંત નો ટાઈમ થઈ જાય, એટલે ઉભા થાય. ગાય ઉભા થઈને શું શીખ્યા સંત પાસેથી? હવે કેટલાક પાછા સંત પાસે જાય તો પૂછે ખરા, પણ શું પૂછે? તાવડે રાજ્ય તાવડે. અમારે ભાગ્ય બહુ બચો ચાલે છે. ઘણા માણસ સ્વામી રીતે સંતો પાસે જાય ખરા, પણ સંસારની વાતો રહી જાય. રોગ છે તો જતો નથી, શું કરવું? સંતો કેટલા પ્રમાણ રસ મળે છે. ભારતમાં એવા પણ સંતો છે જે લગ્નો કરાવવામાં રસને ગોઠવી આવે, ગોઠવી આવે. કારણ કે ઘણી ઠેકાણે જતા હોય એટલે ઘરોને જાણતા હોય ક્યાં કુવાર ક્યાં કેવા. ચોખા ગોઠવવામાં પણ એ સંતો ભગવાન મારા શ્રી નારા સંતો બહુ ઓછા. જીવને કે ભાઈ પ્રભુની ભક્તિ કરો, જપ કરો, ધ્યાન કરો, પ્રાર્થના કરો, આત્મકલ્યાણ કરો, એવું કહેનારા ઓછા હોય છે. કઈ કાળ ચાલે છે આ તો? એટલે ગીતામાં ભગવાન કહે છે, પ્રણિપાત કરો, પ્રણામ કરો સંતને, પછી પ્રશ્ન પૂછો, અને પછી સેવા આ સેવા કરો સંતને. સેવા સેવાથી પ્રસન્ન સદ વિધિ પ્રણિપાતે પરિપ્રશ્ન સેવયા ઉપદેશંતે તે જ્ઞાનમ જ્ઞાની ન તત્વદર્શિના. તે જ્ઞાની અને તત્વદર્શી પરમાત્માને જાણનારા સંતો પછીથી ઉપદેશ આપે છે. ઉપદેશ જેને તેને આપવાનો અધિકાર આપ્યો એ શાસ્ત્રોએ. ઉપદેશ કોણ આપી શકે? તો કે એક તો જ્ઞાની આપી શકે. શાસ્ત્રોને સારી પેઠે વાંચ્યા વિચાર્યા હોય તે જ્ઞાની, અને બીજું એની સાથે શું જોઈએ? તત્વદર્શી તત્વ એટલે પરમાત્મા તત્વ, એનું જેણે દર્શન કર્યું હોય તે ઉપદેશ આપે જે તે આપે. તો એવા પુરુષ પાસેથી ઉપદેશ જો લેવામાં આવે તો અહંકારનો, અવિદ્યાનો, અંધકારનો નાશ થાય. તો સુખદેવજી એવા પુરુષ હતા, જ્ઞાની પણ હતા અને તત્વદર્શી પણ હતા. તે જમાનાના મહાનમાં મહાન જ્ઞાની પુરુષ રાજા જનક મિથિલા નગરીના બના મિથિલા. તો મોટા મોટા સંતો પણ રાજા જનકની પાસે જતા, વિદેહી જનક કહેવાના, કે શરીરમાં છે છતાં શરીરની અસર એના પર નથી. રાજ્ય કાર્ય કરે છે છતાં સમજે છે કે મારું રાજ્ય પોતાનું મન ઉપરામ છે, વૈરાગ્યવાળું, આશક્તિ વગરનું છે એવા જન. તો જયારે સુખદેવજી થોડાક મોટા થઈ ગયા તો એમના પિતા મહર્ષિ વ્યાસે જનકની પાસે મોકલ્યા, જઈ આવો તમે જનક પાસે. જો જનક રાજા મંજૂર કરે કે તમે જ્ઞાની ખરા તો બરાબર, હું સર્ટિફિકેટ આપું તે શું કામ? મહર્ષિ વ્યાસને તો હું તો પિતા છું, કોઈ કાર્ય ઉઠીને કહેતા તો પિતાએ પોતાના પુત્રને સર્ટિફિકેટ જ્ઞાનનું આપ્યું, પણ ત્રીજો માણસ આપે જનક તો ખરો. સુખદેવજીને જનક પાસે રાજા જનકને ખબર પડી ગઈ કે સુખદેવજી આવી રહ્યા છે, એટલે એણે ચોકીદારોને આજ્ઞા કરી દીધી. પોતાના રાજમહેલની બહાર ચોકીદારો ઉભેલા, એમને આજ્ઞા કરી દીધી કે સુખદેવજી આવે તો કોઈ સ્વાગત ન કરે, શબ્દ પણ ન કહેતા સત્કાર બોલાવતા પણ નહીં, અંદર પણ ન લઈ જતા. સુખદેવજી તો ગયા પરમાત્માના ધ્યાનમાં, પરમાત્માના સ્મરણમાં મગ્ન હતા. ચોકીદારો એ બોલ્યા ના કર્યું, ચોકીદારો એ અંદર જતા પણ અટકાવ્યા. ઉભા રહ્યા સુધી ત્રણ દિવસ ત્રણ રાત સુધી ઉભા રહ્યું હતું. ચોકીદાર ત્યાં સુધી અંદર જવા જ નહોતું. ત્રણ દિવસ ને ત્રણ રાત થઈ એટલે ચોકીદારો એ કહ્યું, હવે ચાલો રાજા જનકની આજ્ઞા છે, અંદર જાઓ. અંદર લઈ ગયા એટલે પછી રાજમહેલમાં એક મોટો ખંડ, એ ખંડમાં લઈ જઈને બેસાડ્યા, અને પછી ચાલે ગયા ચોકીદાર. એટલે અનેક પ્રકારના ઘરેણા, અનેક પ્રકારના સુંદર રેશમી વસ્ત્રો પહેરેલા એવી કન્યાઓ એકદમ આવી પહોંચી. કન્યાઓ આવીને નાચવા લેવા સુખદેવજીની આગળ, કોઈ સુખદેવજીના પગ દબાવવા લાગી, કોઈ સુખદેવજીને પંખો કરવા લાગી, એ પછી સુખદેવજીને સ્નાન કરાવવા માટે લઈ ગઈ. સુખદેવજીએ સ્નાન કર્યું પછી એમને નવા વસ્ત્રો પહેરાવવા માટે આપવામાં આવ્યા, એ પછી કન્યાઓ ત્યાંથી વિદાય થઈ ગઈ. ભોજન પછી કરાવવા માટે આવી કન્યાઓ, ભોજન કર્યું સુખદેવ. પછી બે દિવસ આમાં ચાલ્યા ગયા રીતે, પાંચ દિવસ થઈ ગયા ત્યારે રાજા જનક સુખદેવજીની પાસે આવે, આવીને પછી સુખદેવજીને પ્રણામ કરે. રાજા જનક જ્ઞાન કરાતા પ્રણામ કરે અને પૂછ્યું કે કેમ આવું થયું, આપનું આગમન કેમ થયું? તો કે મને મારા પિતા મહર્ષિ વ્યાસે તમારી પાસે જ્ઞાન લેવા મોકલે છે. એટલે રાજા જનકે કહ્યું કે મારી પાસે કોઈ જ્ઞાન આપવા જેવું નથી, તમે તો પરમ જ્ઞાની છો, તમારે જ્ઞાનની આવશ્યકતા નથી, તમારી કસોટી થઈ ગઈ, જ્ઞાનીની કસોટી હોય, જ્ઞાનીના લક્ષણો છે કે જ્ઞાની માન અપમાનથી મુક્ત હોય. તેનું માન કરો, તેનું અપમાન કરો, એને કઈ લાગે? એને હાર પહેરાવો પહેરે ના પહેરાવો, એની પ્રશંસા કરો ન કરો, શું એ તો આત્મામાં રમણ કરે છે. તો ચોકીદારે તમને અટકાવ્યા, 3 દિવસ સુધી ઉભા રાખ્યા, છતાં તમને કોઈ દુઃખ ન લાગ્યું, તો તમે માન અપમાનમાંથી મુક્ત છો એવું સાબિત થઈ ગયું. ત્યાં જ એક કસોટીમાંથી પસાર થયા. પછી અંદર આવ્યા. જ્ઞાનીનું બીજું મોટામાં મોટું લક્ષણ કે પ્રકૃતિના પદાર્થોને વિષયોની વચ્ચે પણ રહીને પણ આસક્તિ કરતો નથી. ન મિલી લારી તો બાબા ભાઈ બ્રહ્મચારી, કઈ મળે જ નહીં તો પછી બાબા બ્રહ્મચારી રહે જ ને વિચાર. પણ મળતું હોય છતાં બ્રહ્મચારી રહીએ તો બહુ મળે છે, પણ તે મારે નથી પરંતુ બહુ અઘરું છે. પદાર્થ છે અને છતાં આ ભાવના, ખાવાનું બધું ઘણું છે, ઘઉં છે, ચોખા છે, લોટ છે, દાળ છે, ઘી છે, ગોળ છે, ખાંડ છે, પેટ પણ સારું છે, શરીર પણ બરાબર છે, અને છતાં એકાદશી છે માટે એકાદશી કરવાની છે. ખાવાનું નથી તો તે એકાદશીનું નહીં, પણ ખાવાનું જ ઘરમાં નથી તો રોજની એકાદશી છે. એમાં શું એકાદશી નો મહિનો? પદાર્થ છે છતાં મન એમાં નથી, એ માણસનો સંયમ. એટલે સુખદેવજીને જનકે કહ્યું કે તમારી બીજી કસોટી એમાંથી તમે પાસ થઈ ગયા, કારણ કે અનેક પ્રકારની સુંદર સ્ત્રીઓ આવી તમારી પાસે, મેં જ મોકલી દીધી. કોઈ પંખો કરતી હતી, કોઈ સ્નાન કરતી હતી, કોઈ અત્તર શરીરે ચોટતી હતી, કોઈ વસ્ત્રો આપતી હતી, તે છતાં તમારું મન મોહિત ન થયું. તમે સૌની અંદર પરમાત્માનું દર્શન કરતા હતા. પરમાત્મા જ આ રૂપોમાં છે, પરમાત્મા સિવાય કાંઈ નથી. તમારી આંખમાં પરમાત્મા સિવાય કાંઈ નથી, તમારા મનમાં પરમાત્મા સિવાય કહી દઉં. તો સૌથી મોટામાં મોટું સંમોહન સંસારની અંદર શરીર, સ્ત્રીને માટે પુરુષનું, પુરુષને માટે સ્ત્રીનું, એમાંથી તમે પસાર થઈ, બે ઘર પસાર કરી દીધા. હવે તમારે શું બાકી રહ્યું? જ્ઞાન મેળવવાનું તમારા પિતાજીએ મોકલ્યા છે તે બરાબર છે, પણ આનાથી વધારે કોઈ જ્ઞાન મારે આપવાનું નથી. તમે આત્માની અંદર, પરમાત્માની અંદર પ્રતિષ્ઠા પામેલા છો, પરમાત્માનો અનુભવ કરો છો. પાછા જાઓ. સુખદેવજી પછી પાછા આવા સુખદેવજી હતા. આવા સુખદેવજી આપણે કઈ આંખો બંધ કરીને ચાલાયું છે જગતમાં? આંખ તો ઉઘાડી રાખી, આંખ ઉઘાડી રાખો એટલે જોવાનું કે બધું હોય ઓળી નખાયેલી છે, કયા કે પાટા બંધાયેલા છે, પણ શું જોવું ને કેવી રીતે જોવું તે આપણા કહેવાય છે. આપણે શું જોવું? જગતમાં જગદીશ્વરનો, પરમાત્માનો પ્રકાશ જોવો કે પછી માયાનો પ્રકાશ જોવો, તે આપણા કહેવાય. અને જે ભક્ત હોય તે જગતમાં જગદીશ્વરને પ્રભુ દર્શન કરે. સ્ત્રીને જોઈએ તો સ્ત્રીને ભગવતી સ્વરૂપે, જગત જનની જગદંબાના અંશ રૂપે જોઈએ. એ પુરુષને જુએ તો પુરુષોત્તમના પ્રતિક રૂપે આવી રીતે જોતા છે. દર્શન એનું જોયું, આમ તો એની જ છે, પણ એની પાછળની ભાવના. એ બોલતો હોય ભગવાનની વાત કરતો, એની વાણીમાંથી જ્ઞાન ટપકતું, નિંદા આલોચના ન કરતો. એ સાંભળે તો ખરો, કથા વાર્તા સારી વાતો સાંભળે. એટલે જ્ઞાની વ્યવહાર અજ્ઞાની જેવું જ કરે, પણ એના વ્યવહારની અંદર તફાવત, વૃત્તિમાં તફાવત. એ ઘરમાં રે, સંસારમાં રે, બધું કામ કરતો હોય અને છતાં પણ ક્યાંય ન હોય, એના મનમાં કશું જ ન હોય, કોઈની મમતા ન હોય, કોઈની આશક્તિ ન હોય, એવા શુકદેવજી 16 વર્ષની ઉંમર હતા. 16 વર્ષની ઉંમર આવા નાના શુલ્કો ભારત સિવાય બીજા કોઈ દેશોમાં ધ્યાન નથી. 5 વર્ષના ધ્રુવ, 8 વર્ષના, 16 વર્ષના શુકદેવ, 18 વર્ષના અષ્ટાવક્ર જળભરત, 16 વર્ષના મહર્ષિ કપિલ, માતા દેવહૂતિને ઉપદેશ આપનાર હિન્દુસ્તાનમાં છે, અને સનત સનંદન સનાતન સનત કુમાર, બ્રહ્મ કુમારો, ઋષિ કુમારો 4, એને તો ઉંમરની ખબર ન પડે કે કેટલી ઉંમર હશે ભાગવત માં વર્ણન કૌપિત કરીને ઈચ્છા અનુસાર ગમે તે રૂપમાં જઈ શકે અને હંમેશા 5 વર્ષના જ થયા હોય. શરીર પર એમનો એટલો વિજય કે જયારે જીવો ત્યારે 5 વર્ષના લાગે. હવા ભક્તો ભારત વર્ષની પુણ્ય ભૂમિમાં થયા એટલે આપણે ભારત વર્ષની પુણ્ય ભૂમિ થઈએ. કારણ કે ત્યાં નાના ગામમાં પણ જાઓ તો મંદિર કથા ચાલતી કઈક નથી. તમારે ન જોવું હોય તો મંદિર દેખાય, અહીં જેમ ન જોવું હોય તો ચર્ચ દેખાય. એના કરતા વધારે મંદિરો ત્યાં નાના ગામોમાં પણ દેખાય. ચોમાસામાં શ્રાવણ મહિનો હોય કથાઓ ચાલતી જ હોય ચાલતો હશે. સમજતા કોઈ લડકારતા હોય ભજન સવારે પરવા ત્યાં કોઈને કોઈ લડકારતું હોય બરોબર. અહીંયા કોઈ લડકાર ના તમને મળે સાંભળવું હોય તો ખૂબ મંદિર જોવું હોય તો કોઈ પ્રકાર સત્સંગ કદાચ ક્યાંક ભૂમિ એવી છે એટલે પુણ્ય ભૂમિ છે. પુણ્ય ભૂમિ છે આજે પણ હજારો સંતો હજારો મહાત્મા આજે પણ તમે ગામડાઓમાં કે શહેરોમાં જાઓ તો હજારો સતીઓ આ કલયુગમાં પણ આગળ છે. હજારો સતીઓ છે, વીરો છે, હજારો જ્ઞાનીઓ છે. આપણા દેશમાં ગરીબી વધારે છે કારણ કે પહેલેથી આપણે ધ્યાન રાખ્યું નહીં. ધ્યાન રાખ્યું આપણે ખોટી ભક્તિમાં એવા પડી ગયા કે ખેતરોનો વિકાસ કરી કારખાના વધારે આપણી પ્રજાને ધંધો રોજગાર મળે તેવી કોઈ યોજનાઓ બનાવી પહેલેથી જ આવું કરે અને કોઈ કરે તો એ આપણે એને જુદું જ કહીએ. કોઈ કરે તો આપણે ટીકા કરીએ. કોઈ ભક્તિ કરતો હોય જપ કરતો હોય ને લગ્ન કરવાની વાત કરે તો પેલા ભગત થઈ લગન વિચારણ કરવું હોય તો પાછો ભક્તો ખોલી ખાય એને લોકો. હવે એને લગ્ન કરીને 2-4 છોકરા હોય ને તેડીને ક્યાંય જતો હોય તો ક્યાં ભગત છું છે કોનું તેડ્યું તો કે મારું છે ભાઈ. પણ તમારે ભગત ની માયામાં તમે આ શું છે તો કે દવાખાને લેજો વાંધો પડ્યો તમારે આમાં થાક. ભક્તિ કરો ભક્તિ લો એટલે જાણે છોકરાઓની સેવા કરવી એ જાણે પાપ હોય એવું આપણા મગજમાં આપણને પહેલેથી પેસાડી દેવામાં આવે. અને આ ભગત થઈને તમે વળી સ્ટોર રાખ્યો માયા પડ્યા સાથે કરી આપણે ત્યાં આવું જ શિક્ષણ આપવામાં એટલે આપણે ન સારી ભક્તિ કરી શકીએ ન સંસારિક રીતે આગળ વધી શકીએ. કંગાળ દિનહીન લાચારું બીજાના આશ્રય જેવું પડે અને આપણે આપણી જમીનો ઇત્યાદિ વિકસાવ્યા જ નહીં. તારા લોકોએ શું કર્યું? હજુ તો 200-250 વર્ષના જ છે. કોલંબસ આવ્યો, બોધ્યું, બોધ્યું પછી આ બધું ચાલ્યું. હજુ લોકો વિકાસ કરે છે જમીનોના વિકાસો. કેલિફોર્નિયા તરફ જાઓ હજારો એકર જમીનોમાં દ્રાવશો જ દ્રાવશો બધાવો જ બધાવો. નારંગીઓ જ નારંગીઓ નારંગીઓની વાડો થાય છે બોલો. એ વાત કેલિફોર્નિયા અને નીચેના વિસ્તારો છે ટેક્સાસ ની નીચેના મેક્સિકન બોર્ડર તરફના વિસ્તારોમાં અમે ગયા ત્યાં અમે જોયું તો નારંગીની વાડો આપણે ત્યાં જેમ ફોરની વાડો નારંગીઓ જો લટકતી વાત નીચે પડી હોય કોઈ અડે જ નહીં. આપણે નીચે પડી હોય તો મૂકી વાડ પર લટકતી નારંગી નડે ખેતીવાડીનો વિકાસ સાયન્સ નો વિકાસ રસ્તાઓ ફૂલો ગાયો બસ ગાયો કેટલી સરસ અને ગાયોના દૂધ જુઓ છો તમારે ત્યાં આવવા મળે મેળવવા હોય તો મળે પણ કોઈ આપવા તૈયાર છે આવું ક્યાં માખણ ક્યાં ઘી એટલે આપણે પાછળ જતા રહ્યા. આપણે ભક્તિને લીધે પાછળ નથી ગયા પણ આપણે સંસારનું ધ્યાન ન રાખ્યું એટલે પાછળ. આ લોકોએ સંસારનું ધ્યાન રાખ્યું એટલે આગળ ચાલ્યા છે. હવે એમને નડે છે પાછું એમને હવે નડે છે કે આ બધું કરી લઈશું હવે એમને આ બધું કરી લઈશું. છોકરો બાપનો નથી બાપ છોકરાનો અહીંયા છે. કોઈ માંગવી પડે તો છોકરું માંગે ધ્યાન રાખે. છોકરાની પાસે બાપને જવું હોય તો હોટલ કે મોટલમાં જ રહેવું પડે આપણા ભારત જેવું કે વિશ્રાંત થયેલું લઈને છોકરાને ઘેર કયા વગર જતા રહ્યા આવ્યો છે એ પરિણામ પાંચ જણ હું એવું નથી. તો બાપ કે છોકરો હોય તો મોટલ મારીને ટેલિફોન કરવો પડે કે હું આવ્યો છું, તો કે ભલે આવ્યા ટાઈમ આપે કા ટાઈમે મળીશું. આ સુખ નથી લગ્ન જીવનનું સુખ. આજે લગ્ન છે ને એટલે ક્યારે પાછું આવું પાછું થાય કઈ જ ગેરંટી. હમણાં એક કેસ આવ્યો હતો કોર્ટમાં છૂટાછેડાનો, અમેરિકાની કોર્ટમાં. એમાં એક ભાઈ છૂટાછેડા માંગતા હતા પોતાની પત્ની, એક મહિનો થયો પણ તેને કહ્યું કે મારે આ પત્ની જોઈતી નથી. તો કે કેમ? તો કે છૂકો બહુ ખાય છે, રાતે છૂકો ખાસ કરી શકાય, શરદી નો કોટો જજ કેમ? એટલે છૂટા તો કેમ? તો કે બીજી કરો ત્યારે છીંક વાળી છે કે નહીં જરા ચકાસણી. છૂટાછેડા આવું ચાલે છે, સ્થિરતા નથી. આપણે તગા પાછા થવું હોય તો એ લોકલાજ વચ્ચે આવે બે માણસો કહેનારા મળે, દબાયેલા ચંપાયેલા પણ રહીએ જ્યાં ત્યાં હાધણા કરી કરી. અહીંયા એમ નથી લગ્ન જીવન સ્થિર. હવે આ તમે બધા ભાઈઓને બહેનોને બનેવીઓને કાકાઓને મામાઓને બધાને તમે બોલાવો ને રાખો ઘરમાં, ને જ્યાં સુધી ઠેકાણે ન પડે ત્યાં સુધી ખવડાવો ને. એવું અમેરિકન લોકો કરતા નથી. એટલો છોકરો હોળ 17-18 નો થાય એટલે જાવે તું વધી કાઢ મારા ઘરમાં. આ જે કુટુંબની ભાવના છે ભારતની, તે અમેરિકા ઇંગ્લેન્ડ કેનેડા ક્યાંય નથી, જર્મનીમાં જેકોસ્લોવેકિયામાં રશિયામાં ક્યાંય પશ્ચિમના પરદેશના કોઈ દેશની અંદર નથી. એ તમારી ભારતની પોતાની સંસ્કૃતિ. સારું ઘણું છે તમારા દેશમાં, કઈ બધું અહીંયા જ સારું છે એવું થોડું છે. હવે આ લોકોને બધું લાગે છે કે આપણી પાસે આ બધું નથી, સંયુક્ત કુટુંબ નથી, માતા પિતાનો પ્રેમ નથી, છોકરાઓનો ભાવ નથી, પતિ પત્નીની ગેરંટી જ કાંઈ નહીં. ક્યારે ફરી દે? આજે કેટલી ઠંડી વધારે થઈ, બહાર કાલે ઓછી હતી, એમ પત્ની ને પત્ની ક્યારે ઠંડી વધારે? તમે એમ ન મોહાતા કે આપણો દેશ ખરાબ ને આ જાણો, અહીં પૈસા વધારે મળ્યા તમને બોલો, પણ બદલામાં કેટલું બધું જતું રહ્યું યાદ કર્યું તમે? ઘણું જતું રહ્યું. જો તમે જાગૃત ન હો તો બદલામાં તમારું ઘણું ચાલી જાય. છોકરાઓ જતા જ રહ્યા, 15 વર્ષ પછી આ છોકરા ગુજરાતી નહીં જાણતા હોય, સારું હિન્દી નહીં જાણતા, હજુ એના જન્મેલા પહેલા. હવે એમને તમારા ધર્મ ની ખબર નહીં હોય, આ તમે ખોટા રાખ્યા છોકરાઓ કાઢી નાખવાના 15 વર્ષ સિનેમા એક્ટર એક્ટ્રેસ ના રાખો છે. સિવાય કે તમે એમનામાં ધર્મના સંસ્કારો પાડો તો આ છોકરાઓને કશું નહીં. તમે ભલે નાયતા હો ને છોકરા આખવાની જ ના હોય, તમે મોજા મોજા કાઢીને બૂટ બૂટ કાઢીને ખાતા હો, છોકરાઓ તો સીધા ટોયલેટ માંથી જ રટોડા. 15 વર્ષ પછી ના છોકરા આવા થવાના, સમજી ગયા? ડોલર વધતા જવાના, શાંતિ વધવાની નહીં, સ્થિરતા વધવાની નહીં, ભક્તિ વધવાની નહીં, સંસ્કૃતિ વધવાની નહીં, સંસ્કાર વધવાના નહીં. તો શું કામ? એકલા ડોલર કઈ આપણે ખવાય બે જોઈએ જીવનમાં. એટલે આ લોકોને એમ લાગે છે કે હવે કઈ ધ્યાન કરો, હવે કઈ ભક્તિ કરો, હવે કઈ તપ કરો. કેટલા બધા ગોરિયાઓ હરે કૃષ્ણ મુવમેન્ટમાં જોડાય, કેટલા બધા ધ્યાનમાં જોડાય છે, કેટલા બધા. અમે ઇંગ્લેન્ડમાં જઈએ છીએ તો ગોરાઓને ત્યાં પ્રવચનો કરવા અમને જોડાવે. ગોરાઓના ધ્યાન કેન્દ્રો અને યોગ કેન્દ્રો ચાલે લંડનમાં, ઘણી વાર ત્યાં છે. બહેનો પણ બધી બેઠી હોય અંગ્રેજ, બધી સાધનાઓ ભારતના કરીને બેઠી હોય, સફેદ સાધનો મગજ કામ ન કરે, વિશેષ લાગે નીચે બેઠી હોય, પલાઠીઓ વાળી વાળી પદ્માસનો કરે, હરે કૃષ્ણ આપણે પ્રવચન કરીએ અંગ્રેજીમાં, એનું સરસ્વતા પછી સવાલો સરસ મેળા મંડળો ચાલતા હોય છે. એ લોકોને લાગે છે કે આ માર્ગે આપણે ચાલીએ. આપણા દેશમાં તો આ વારસામાં આપણને મળે એટલા આપણા દેશ પૂર્ણ થશે. સુખદેવજીએ પૂછ્યું, શું પૂછવું છે પરીક્ષિતને? પૂછ્યું કે પરીક્ષિતે પ્રશ્ન કે મારું અંતકાળ સમીપ છે, પાસે છે, તો હવે મારે જીવનના કલ્યાણ માટે શું કરવું? શું કરવું જોઈએ? એક પ્રશ્ન એ પૂછ્યો. અને બીજો પ્રશ્ન એ પૂછ્યો કે પ્રત્યેક જીવ જેનો અંતકાળ સમય હોય એને પોતાના કલ્યાણ માટે શું કરવું? બે પ્રશ્ન પૂછ્યો. એક પ્રશ્ન પોતાને માટે, એક પ્રશ્ન આખા જગતને માટે, સર્વ મનુષ્યને માટે. પણ બંને પ્રશ્નો અંતકાળના હતા કે અંતકાળ સમયે માનવીય શાંતિ મેળવવા શું કરવું જોઈએ. એમાંથી આ ભાગવત દ્વારા સુખદેવજીએ પછી પોતાનું મુખ ખોલ્યું અને સુખદેવજીએ જે ઉપદેશ આપ્યો એ તો 12 સ્કંદ છે ભાગવત. 12 સ્કંદ જેમ ગીતાના 18 અધ્યાય એમ ભાગવતના 12 સ્કંદ મહાપુરાણ કહેવાય. ભાગવત મહાપુરાણ, બીજા તો પુરાણો છે પણ ભાગવતને મહાપુરાણ કહે, મોટું મહત્વ. 12 સ્કંદોમાં મોટા મોટા ભગવાનના વર્ષો. અને એમાં સુખદેવજીએ જે જુદો જુદો ઉપદેશ આપ્યો તે ઉપદેશનો સાર એક જ કે માણસનો અંતકાળ પાસે હોય કે ના હોય, કોઈ પણ માનવનો અંતકાળ પાસે હોય કે ના હોય, એણે પોતાના જીવનના કલ્યાણને માટે ભાગવત બનવું જોઈએ. ભાગવત એટલે ભગવાનની સાથે સંબંધ બાંધવો, ભગવાનની સ્મૃતિ કરવી જોઈએ, એની ભક્તિ કરવી જોઈએ, ધ્યાન કરવું, દાન કરવું, તે માનવને શાંતિ. હવે તમે જુઓ, તમારે કોઈ જોબ છે? તમારે કોઈ જોબ શું તમને તમારે કોઈ જોબ તમારે કોઈ જોબ છતાં તમારા કરતા અમારું જોબ મોટું છે ભાઈ. તમારા તમે તો સુખિયા, રવિવારની રજા પડતી હશે તમારે, એ નથી પડતી. અને આમ તમે જાઓ જોબમાં તો 8 જ કલાક કે વધારે ઓવર ટાઈમ કરો તો જુઓ, બાકી 8 જ કલાક આમ તો. એટલે તમારું જોબ તો સારું છે, અમારે 24 કલાકની ડ્યુટી છે. 24 કલાક ભગવાનની ડ્યુટી અમારી 24 કલાક, 8 કલાકની. અમારે ઊંઘતા, સૂતા, ઉઠતા, બેસતા, ખાતા પીતા, ચાલતા, આવતા, ફરતા 24 કલાક એટેન્ટિવ રહેવું પડે ભગવાનનું ધ્યાન રાખવું. 24 કલાક ઓન જોબ ક્યારે બોલાવે? ઇમરજન્સી કઈ જ કહેવાય. 24 કલાક બોલે. અને અમારે રવિવારની પણ રજા નહીં. રવિવારે તમે આ રવિવારે રજા રાખી છે? સાચું કહેજો, અમારી રજા રાખી છે. સાડા 5 મહિના થશે, 2 મહિના ઇંગ્લેન્ડમાં, 1 મહિનો કેનેડા, 2.5 મહિના અમેરિકામાં થશે, પણ એક દાડો હજુ છૂટા મૂળ થયા નથી. ત્યાં આજે પ્રવચન નથી એવું એક દાડો હજુ થયું. બોલો, અમારું જોબ કેવું? તમારા કરતા અમારું જોબ કઈ ઊંચું મહત્વનું છે? પણ અમને લાગે નહીં કે આ જોબ છે, એમાં આનંદ છે ને, એટલે લાગે છે શાંતિ, આનંદ. અમારે બીજી કોઈ શોપ પણ નહીં કે સ્ટોર પણ નહીં, કશું નહીં. અને છતાં જનરલ સ્ટોર પણ એમાં ગીતા, ઉપનિષદ, વેદ, વેદાંત બધું નીકળે. અમારું જનરલ સ્ટોર, માણસોને શાંતિ જોઈએ તમારા સ્ટોરમાં આવે, માલ લે, અમે એમના ગજા પ્રમાણે આપીએ. સંતો અમે વ્યવહારી આશ્રી રામના, સંતો અમે વ્યવહારી આશ્રી રામના, વેપારી આવે બધા ગામ ગામના, સંતો અમે વ્યવહારી આશ્રી રામના. અમારું વસાણું કાળો દુકાળે ના ખૂટે, રાજાન રૂઠે એને ચોર ન લૂંટે, સંતો અમે વેવારિયા રે રામના. અને છતાં પણ જો તમે વધારે સુખી, તમે વધારે સુખી, તમે વધારે સુખી, એટલે સંસારમાં જે લોકો ડૂબેલા છે તે સુખી, ત્યારે સુખી. તમારે કઈ ચિંતા નહીં, કોઈ ફેકર કારણ કે ચિંતા થાય એવા બીજ અમે વાવ્યા જ નથી અમારા જીવનની જમીન નિશ્ચિંતા. જેને બીજાનું ભડું કરવું છે એને શું દુઃખ છે, જેને પોતાનું ભડું એકલાનું કરવું છે એને દુઃખ આવે કોઈ, જેને બીજાનું જ ભડું કરવું એને શું દુઃખ, જેને લીધા જ કરવું છે એને દુઃખ આવે કોઈ વાર. ચોર લોકો પાછળ પડે, ઇન્કમટેક્સ ઓફિસરો પાછળ પડે, આ મુંબઈ જાય તો એરપોર્ટ વાળાની આંખે ચડે, પણ જેને નથી લેવું. હું મુંબઈ જઉં છું તો પૂછે છે, દરેક વખતે ઓફિસર પૂછે લાવ્યા તો હશો, લાવ્યા છીએ ભાઈ શાંતિ લાવ્યા છીએ, તમારે લાવ્યા હશો, ટેપ રેકોર્ડ લાવ્યા હશો, કેમેરા લાવ્યા હશો, રેડિયો લાવ્યા હશો, જેને લેવું છે એને ઉપાધિ છે, જેને આપવું છે એને શું દુઃખ છે, આપવું છે એને દુઃખ છે, જેને આપ્યા જ કરવું છે એને કઈ દુઃખ, પણ જેને લીધા કરીને ઉપાધિ નો પાર નથી. એટલે અમારે કોઈ દુઃખ જ નહીં, કોઈ ચિંતા નહીં, કોઈ કોઈ અશાંતિ કઈ જ નહીં. પણ રાત્રે અમે 3 વાગે 4 વાગે માંડ વાંચીએ છીએ, રાત્રે 4 વાગ્યા સુધી બેઠા ધ્યાન જો, 100 વાળા જો, મા સર્વેશ્વરી પણ જાગતા કેવું જોબ છે આ ભગવાન, અને છતાં સવારે કઈ ખૂટી ને પાછા કામ કરતો, તો કોઈ ચિંતા નથી, કોઈ ઉપાધિ નથી, કેટલો આનંદ છે. તમારે ઇન્ડિયાથી આવવું હોય તો કેટલી ચિંતા તમને થાય, તારા ટિકિટના પૈસા ક્યાં, પછી તો માંડ અમેરિકા ગયા હતા, માંડ કમાયા છે, પાછું ભારત જવાનું આવ્યું. અમારે કશું છે કાઢ્યા નીકળ્યા આવ્યા ગયા, આ 4થી વાર પરદેશમાં આવ્યા અને ગયા, કેટલો આનંદ છે. અમારા ધંધામાં બરકત કે તમારામાં, ખાવું પીવું આનંદથી, અમારા જેટલું તો શ્રીમંતો ફરી શકતા નથી, કરોડપતિઓ પણ અમારા જેટલું ફરતા નથી. 5.5 મહિના અમેરિકામાં થયા, બોલો એમાં આર્કેન્સસ, ટેક્સાસ, કેનેડાના બધા જ શહેરો મોન્ટ્રિયલ, ઓટાવામાં પ્રવચનો, બધું ઇંગ્લેન્ડના લગભગ 8 થી 9 શહેરોમાં પ્રવચનો 2 મહિના સુધી, બધું જ લોકો મોટરો લઈને આવે ને લઈ જાય, જેવું બધી કઈ કેમ આ બધું છે કેમ આવું કે, એનું કારણ ભગવાનનો આધાર આકાર છે. જે ભગવાનનું સાચું કે ખોટું શરણ લે એક વાત પણ ભગવાન તેની પૂરી સંભાળ છે. કલિકાળમાં પણ આ થાય છે, એક વાર તમે શરણ લઈ લો પછી જુઓ આનંદ, આનંદ બહુ જ મજા. આ જોબ તો એવું છે કે બહુ મજાનું, પણ આપણે કરતા જ નથી, બહુ મજાનું છે. આપણી સાથે જે હોય એને લીલા લે, સાથે લીલા લે એને લીલા લે, નાવમાં જે બેઠી નાવ પણ કઈ ચિંતા થોડી, અલગ કઈ એમને ચિંતા થોડી હોય છે, એ જતા રહે છે. તમારી માતાજી હતા 32 વર્ષ સાથે રહેતા, તો કે બધું તમારા જેટલું કોઈ સુખી છે, 8 વાગે એટલે હોય જાય, તમે સુઈ જાઓ, તમને કોઈ પૂછે નહીં, અમે તો 9 વાગ્યા સુધી બેસશે, કારણ કે પૂછે કે મહાત્માજી કેમ સુતા, કઈ શરીર ખરાબ વાળ ખરાબ, તમને કોઈ પૂછે નહીં, સત્સંગ અમારે કારણ તમારું શું, આ વાતે નહીં જાઓ, પ્રભુએ સુવાનું આપ્યું, લોકોને સુવું છે તો સુવાતું નથી. તમે કેટલા સુખ્યા કે બપોરે કલાક 2 કલાક સુઈ શકો, રાત્રે સુઈ શકો, લોકો હોઈ શકતા નથી. આ મુંબઈ જેવા શહેરો જુઓ ને, ભુવનેશ્વર ને, કાલબા દેવી ને, શાક માર્કેટ ને, જોઈને આપણું માથું પડી જાય કે આ બધા જાય છે ક્યાં. પણ માણસને પ્રભુનો આધાર લેવો પડે. શુકદેવજીએ પરીક્ષિતને કહ્યું, પરીક્ષિત પ્રભુનું શરણ, પ્રભુની ભક્તિ કરી, પ્રભુના બની જાઓ પછી તમારે તક્ષકનો ભય નથી, કાળનો ભય નથી. ભગવાન એની બધી ચિંતા રાખે, ભાગવત નો આટલો જ સાર છે, ભાગવત નો આટલો જ ઉપદેશ. સુખદેવજી મુખ્ય ઉપદેશ આપે છે જુદા જુદા ભક્તોની વાતો કહીને કે તમે ભગવાનમાં વંદે કરો, ભગવાન શનિશ્વરી માએ ભગવાનમાં વંદે કરો. એવી રીતે બોલો તો છે કઈ ચિંતા? ચિંતા કઈ, આમ ચિંતા કરવી હોય તો ઘણી થાય. પ્રિન્સિપલ તરીકે નોકરી કરતા સુરતમાં, ડબલ ગ્રેજ્યુએટ છે, કોલેજમાં પ્રથમ આવેલા એટલે સુવર્ણ ચક્રક મળેલો એના ઉપરાંત ઉમાશંકર જોશી પારિતોષિક બીએ માં આવવા બદલ એમને મળેલો. ઘરમાં જાણ ઘેર તો મોટર છો, એમના ગામમાં અમે પ્રવચન કરવા છેલ્લા 4 વર્ષની ગઈ, તેમની જ મોટરમાં અમને મળી. એ મટર પછી અમને વડોદરા કે જ્યાં જો આપણા ગામડામાં તો મટર ભાગી જ ખૂબ લેવો, એમને તો વર્ષોથી મટર છે, જમીન પુષ્પ છતાં છોડી દીધું છે. ત્યાં બધું છે છતાં ત્યાં એનો મહિમા છે, હોવા છતાં ત્યાં ભગવાન તો માંગે છે. ત્યાગ એટલા માટે કહ્યો કે આ બધું છે તે 4 દિવસની ચાંદરણી જેવું છે ને, પ્રભુને બધું. અને યુવાનીમાં ભજવા બહુ હતા, કારણ કે યુવાનીમાં તો ભટમાં ઘોડા તનગણી જોવેચંદ મેઘાણી છે, વાતન વિજય પાસ મધુરમત નદી યુવાનીની દોડમ દોડા કરતી હોય, સંયમના કિનારાઓને તોડી નાખે અને કઈ જાડવા સપના આવતા એને ધળ ગોળમાંથી ઉખેડીને ફેંકી દે, આવી યુવાનીની માતેલી નદી એને નાથવાની ને ભગવાનમાં વાળવાની કઈ જેવું તેવું હોય છે રમત ખાય. એ તો પૂર્વના સંસ્કારો હોય તો થાય, ગરડાઓ ને નહીં કરતો. માતા છે, પિતા છે, ભાઈઓ છે, બહેનો છે, બધી જ બહેનો ભણી વિશાળી બે છે, બધી બહેનો શિક્ષણો છે, મિત્ર વ્યક્ત તો સારી, છતાં પ્રભુ આખો તે જ કામ તો સારું. પિતાજીએ કહ્યું કે તમે છોડો છો પણ પછી શું કરશો? સ્વાભાવિક છે, માતા પિતાને ચિંતા થાય પછી શું? એમણે કહ્યું કે પ્રભુને તે ફિકર છે, જેને માટે હું છોડું છું તેને ફિકર, હું કઈ ફિકર. છોડતા છોડતા તો આજે 2.5 વર્ષ થશે, જે જીવ પ્રભુનું શરણ લે છે તે જીવને કાંઈ નથી, શાંતિ નથી. તેને દુઃખ હોય તો એક જ છે, ભગવાનની કૃપા વધારે ને વધારે પ્રમાણમાં મેળવવા. સંસારનું કોઈ દુઃખ નથી, પણ જીવની સાચી પ્રીતિ પ્રભુમાં હોવી જોઈએ, ગણિકાળમાં આવી છે. તે હોય તો જીવન ધન્યવાદ. ગઈકાલે તો તમે સાંભળ્યું હતું ને કંઈક, શું સાંભળ્યું હતું? સંતોષન સન્માન કેમ
સંતોનો વ્યવહાર.
હવે આજે આપણે અમને મળે એવી વાત સાંભળીએ કે આ ત્યાગ કર્યો તમે તે વખતે તમને તમારા કુટુંબીજનોએ કદાચ કહ્યું હોય કે ભાઈ પછી કરશું શું, તો તમે ત્યાગ કર્યો ત્યારે કઈ 4-5 લાખ રૂપિયા લઈને કરેલો? હાલનાની થકી તો તે પછી તમને શું અનુભવ થયા ભગવાનની કૃપાના, કે માણસ છોડી દે એને ભરોસે તો ભગવાન કેવી રીતે ધ્યાન રાખે છે એની કઈ 2-4 વાતો કહેશો? પછી એમ બધે નહીં સાંભળી આપણે.
છેલ્લા 12 વર્ષથી યોગેશ્વરજીના પ્રવચનમાં સાંભળવાનું સદભાગ્ય સુરતમાં હતું, પરિણામે વિશેષ ને વિશેષ પ્રભુ માર્ગે આગળ વધવાનું બન્યું. છેલ્લા 10-11 વર્ષથી એવી પણ ભાવના જાગી કે યોગેશ્વરજીના સાનિધ્યમાં રહીને ઈશ્વરની ભક્તિ થાય તો કેવું સારું. પરિણામે ઈશ્વરની કૃપા ઉતરી, પણ એ સંજોગો ખૂબ જુદા હતા. અમદાવાદના યોગેશ્વરજીના પ્રવચન ચાલતા હતા ત્યારે મારા ઉપર યોગેશ્વરજીનો પત્ર આવ્યો કે મોરબીમાં રેલ હોનાર આવી છે એટલે ત્યાંના ભક્તોની ઈચ્છા છે કે તમે બે દિવસ પણ આવો અને તેમાં તમારે પણ આવવાનું છે એવું મોરબીના ભક્તોએ લખ્યું છે એટલે આવો. એટલે શનિ રવિ જવાનું હોવાથી શનિવારે મેં સ્કૂલમાં રજા મૂકી અને અમદાવાદમાં આવી ગઈ. અમદાવાદ જયારે આવી ત્યારે યોગેશ્વરજી તે જ દિવસે સવારે હાર્ટ એટેક થયો એટલે અમારું મોરબી જવાનું બંધ રહ્યું. બે જ દિવસ માટે જવાનું હોવાથી થેલીમાં એક જ જોડ કપડા લઈને હું અમદાવાદ ગયો, કારણ સોમવારે તો મારે શાળામાં હાજર થઈ જવાનું હતું. અને યોગેશ્વરજીને હાર્ટ એટેક આવ્યો તો હોસ્પિટલમાં સેવા માટે કોણ રહેશે એવો પ્રશ્ન ઉભો થયો, કારણ કે એમના માતાજી ખૂબ વૃદ્ધ હતા. એટલે મેં એમ કહ્યું કે હું રહીશ હોસ્પિટલમાં અને હોસ્પિટલમાં યોગેશ્વરજી તે દિવસ દાખલ થઈ ગયા. બીજા જ અઠવાડિયે રજા આપવાના હતા ત્યાં ફરીથી ભારે હાર્ટ એટેક થયો, જેમાં 3 દિવસ સુધી યોગેશ્વરજી બેભાન રહ્યા અને એમની સેવામાં સતત રહેવું પડે એવા સંજોગો ઉભા થયા. પરિણામે મેં 1 અઠવાડિયાની રજા મૂકી હતી, તેનો કોઈ જવાબ સ્કૂલમાંથી આવ્યો નહોતો. એટલે બીજો એટેક પછી યોગેશ્વરજીની સેવામાં રહેવું અત્યંત જરૂરી લાગવાથી મેં રાજીનામું મૂકી હતું કે જે થવાનું હોય તે થશે, પણ જેને મારા જીવનમાં હું ગુરુ માનું છું અને જેમના માર્ગદર્શન હેઠળ મેં પ્રભુ ભક્તિમાં જીવન ગાળ્યું છે તો એવા ગુરુની સેવા કરવાની સર્વોત્તમ તક મારે શા માટે ગુમાવી જોઈએ? ભવિષ્યમાં મારું જે થવાનું હોય તે થશે. યોગેશ્વરજી એક વાર સારા થઈ જાય પછી પણ ના કહી દે કે હવે તમે મારી પાસે નહીં રહો, તો પણ માનસિક રીતે તૈયારી કરી લીધી અને રાજીનામું મોકલ્યું. સાથે મારા પિતાજીને અમદાવાદ હોસ્પિટલમાંથી મેં પત્ર લખી દીધો કે મેં શાળામાંથી રાજીનામું આપી દીધું છે અને યોગેશ્વરજી હાર્ટ એટેકની બીમારીમાં છે, જેથી અહીં સેવાની મારે જરૂર છે, માટે હવે હું શાળામાં જવાની રહી. તો સ્વાભાવિક છે, ઘરમાં હું સૌથી નાની છું અને પગભર જ જીવન જીવવું એવા સંકલ્પથી શિક્ષકની નોકરી શરૂ કરી. ત્યારે પણ અમારા પિતાજીએ સાફ ના પાડી હતી કે આપણે તો ખૂબ પૈસા પાત્ર છીએ, નોકરીની જરૂર નથી. પણ ત્યારે મારા માનસમાં એવો એક વિચાર ચાલતો કે આપણે પગભર રહીએ એટલે કોઈની જ ચિંતા કે કોઈની જવાબદારી કોઈને રહે જ નહીં મારે માટે. એટલે એ રીતે પગભર રહેવા માટે નોકરી શરૂ કરી અને એ નોકરી જયારે છોડવાનો પત્ર ગયો ત્યારે સ્વાભાવિક ચિંતા થાય. મારા પિતાજીનો એક લાંબો પત્ર આવ્યો કે પ્રભુને માર્ગે તો સામાન્ય રીતે પુરુષો જ જાય છે અને તેઓ તો ગમે ત્યાં મઠમાં આશ્રમમાં કે કોઈના ઓટલે કે મંદિરના ઓટલે રહીને પણ પોતાનું જીવન ગુજારતા હોય છે, પણ સ્ત્રી શરીર તને મળ્યું છે તો એ સ્ત્રી શરીરથી તું આ ત્યાગ કરવા માંગે છે તો એની સાથે ઘણા ભયસ્થાનો પણ છે. સ્ત્રી શરીરને પહેલું તો પ્રભુ ભક્તિ વાળવું, એને માટે સ્ત્રીએ પોતાનું શરીરશીલ સંસ્કાર બધા સાચવવા પડે છે. તો તારું આ પગલું ખૂબ ઉતાવળ્યું છે એવું અમને લાગ્યું છે, છતાં તારી 10 વર્ષની સાધનાના પરિણામે તે આ પગલું લીધું તે તારે તારા વિચાર પ્રમાણે યોગ્ય હશે અને એમાં સ્વાભાવિક છે કે માતા પિતા તરીકે અમને ચિંતા થાય. મેં પત્રનો જવાબ જ નહીં આપ્યો. યોગેશ્વરજી 3 મહિના પછી થોડા ફરતા ફરતા થયા એટલે મારા પિતાજીને હું મળવા ગઈ. એમણે મને ફરીથી પાછી સમજાવી કે તારે શાળાની નોકરી નહીં કરવી હોય તો વાંધો નથી, પણ આપણી વાડીમાં જ તને એવી એક ઝૂંપડી બાંધી આપીએ જ્યાં તને બે ટાઈમ ખાવાનું પણ પહોંચાડવામાં આવે અને અમારી દેખરેખ હેઠળ તું અહીં સાધના કર. પૈસાની કોઈ ચિંતા નથી, તારે બીજી કોઈ પ્રવૃત્તિ નહીં કરવી હોય તો વાંધો નહીં, પણ તું અમારી નજર સમક્ષ રહે અને સાધન ભજન કરે તો અમને પણ થોડી ચિંતા ઓછી થાય. મેં મારા પિતાજીને કહ્યું કે તમને ચિંતા થાય એ સ્વાભાવિક છે, કારણ તમે મા બાપ તરીકે તમારી આ પુત્રી છે માટે તમે એવી મમતાથી એવા પ્રેમથી જુઓ છો લોહીના સંબંધે. પણ મેં જે ભગવાનને ખાતર આ છોડી દીધું છે તો મને તો કશી ચિંતા થતી જ નથી. તમને ચિંતા થાય તો તેનો કોઈ ઉપાય નથી, મેં તો નોકરી મૂકી દીધી, હવે હું આ રીતે સાધન ભજન એકલા રહીને કરવા માંગતી નથી, યોગેશ્વરજીના સાનિધ્યમાં રહીને જ મારે તો સાધન ભજન કરવું છે. છતાં એમને થોડી ચિંતા રહી, એમણે એમ કહ્યું કે તું નોકરી છોડી દે છે વાંધો નથી, અમારી પાસે નથી રહેવું તેમાં પણ અમને વાંધો નથી, પણ દર મહિને તું 1000 રૂપિયા અમારી પાસેથી લઈ જા અને યોગેશ્વરજીની સાથે રહી છે તો ખાધા ખોરાકીના તારે પૈસા આપણે ઘરેથી જ આપવાના અને તારે તારી ભક્તિમાં આગળ વધવાનું, તને કોઈ આર્થિક મુશ્કેલી નહીં પડે, તારે કોઈ પાસે હાથ લાંબો નહીં કરવો પડે, એટલા માટે તારે અહીં ઘરેથી જ 1000 રૂપિયા દર મહિને લઈ જવા. મેં ના પાડી કે મેં ત્યાગ કર્યો છે એ તમારી મિલકત ઉપર કે તમારા પૈસા ઉપર કે તમારી મહેનત પર કર્યો નથી, મેં ત્યાગ કર્યો છે એટલે તમારા ઘરનો મારો જે કંઈ હક છે એ પણ મારે જોઈતો નથી, તમારે જે કરવું તે કરી શકો છો, મારે તમારા ઘરનો પૈસો પણ નથી જોઈતો. કોઈ દ્વેષ ભાવથી નથી કહેતી, પણ સાચા અર્થમાં જયારે ઘર છોડ્યું જ છે તો પછી મા બાપના પૈસા પણ શા માટે એ પૈસા પર પણ પ્રભુ ભક્તિમાં આગળ વધવું જોઈએ. છતાં તેઓને ચિંતા તો રહી જ કે આ છોકરી બહુ નાની ઉંમરે આ રીતે વિચારે છે, ભવિષ્યમાં શું થશે. હું ફરીથી અમદાવાદ યોગેશ્વરજી પાસે આવી ગઈ, મારા પિતાજીને મળીને મેં યોગેશ્વરજીને વાત કરી તો યોગેશ્વરજીએ મને એમ કહ્યું કે તમારા પિતાજીને ચિંતા થાય છે તો તમે શું કર્યું. મેં એમ કહ્યું કે હું તો બહુ નાની છું, એટલે મેં એમ કહ્યું કે તમે ચિંતા કરો તો પણ બીજો કોઈ ઉપાય નથી, મેં તો આ માર્ગે ઝુકાવી દીધું છે. તો યોગેશ્વરજી એક કવિતાની લીટી બોલ્યા કે અજગર કરે ન ચા કરી, પંછી કરે ન કામ, દાસ મલુકા યું કહે સબકા દાતા રામ. મને પણ એ લીટી ખૂબ ગમી ગઈ કે પંખીઓ કે અજગર કઈ થોડા કામ કરવા જાય છે છતાં ઈશ્વર તેને પણ પૂરું પાડે જ છે, તો મને પણ ઈશ્વર પૂરું પાડશે. મને તો શ્રદ્ધા હતી, વિશ્વાસ હતો કે જે ઈશ્વરના નામે ઝુકાવી દીધું એ મારું ખૂબ ધ્યાન રાખશે. અને એના એવા અનુભવો થોડા જ દિવસમાં મને થવા માંડ્યા. મેં હોસ્પિટલમાં જયારે યોગેશ્વરજીની સેવામાં રહેવાનું શરૂ કર્યું એક જ જોડ કપડા લઈને, ત્યારે પૈસા પણ હું તો માત્ર 30-40 રૂપિયા મારા પાકીટમાં હતા અને મેં ત્યાંથી રાજીનામું મૂક્યું. યોગેશ્વરજી ને માટે દવા વગેરે લાવવાનું તો જેટલા હતા પૈસા એ બધા વાપરી નાખ્યા અને ઈશ્વરની કૃપાથી પૈસા આવતા ગયા અને યોગેશ્વરજીની દવાનો ખર્ચ પણ નીકળવા માંડ્યો. એ દિવસોમાં કમોસમનો વરસાદ શરૂ થયો, પરિણામે ઠંડી એટલી બધી લાગે હોસ્પિટલમાં પણ કોઈને શા માટે કેવું કે મારે આ જરૂર છે. ઈશ્વર જ નહીં ધ્યાન રાખે એવો એક શ્રદ્ધા ભાવ તે દિવસોમાં ચાલતો, તો વરસાદ એક બે દિવસ ચાલુ જ રહ્યો. એક બેન યોગેશ્વરજીની ખબર લેવા આવ્યા, તેમણે મને હાથ જોડીને વિનંતી કરીને કહ્યું કે તમારું શરીર તો ખૂબ પાતળું છે, તમને ઠંડી ઘણી લાગતી હશે. મેં કહ્યું કે લાગે છે પણ યોગેશ્વરજીની સેવામાં બધું ભૂલી જવાય. તો એ બીજે દિવસે પોતે ગરમ સાલ લઈને આવ્યા. મને એમ કહેવા માંડ્યા કે આ સાલ તમે રાખો, અમે તો ઘણા સ્વેટર પહેરીને સ્કૂલમાં જઈએ છીએ, તો તમે આ સાલ ઉધો અને તમારા શરીરમાં રાખો. મેં કહ્યું કે જરૂર નથી, ઠંડી એટલી બધી નથી, શરીર સહન કરી શકશે. લઈ જાઓ. યોગેશ્વરજી ને થોડું આરામ થયો એટલે અમે અમદાવાદમાં એક ઘર રાખ્યું અને ત્યાં આરામ માટે યોગેશ્વરજી રહેવા માટે. તો ત્યાં દરરોજ સાંજે 6 થી 7:30 સત્સંગ થતો. એમાં ઘણા ભાઈ બહેનો આવતા. સત્સંગ પૂરો થાય એટલે બધા પ્રણામ કરીને ઉભા થાય. તો એક બહેન મને પણ પ્રણામ કરીને મારી પાસે ઉભા રહ્યા. મને એમ કે મારે વિનંતી કરવાની છે. કે શું? તો કે હવે તો જાન્યુઆરી મહિનો આવી ગયો અને કેટલી ઠંડી પડે છે બહાર. મેં કહ્યું કે અહીં અમારા ઘરમાં તો લાગતી જ નથી ખાસ ઠંડી, સાથે નીકળવાનું હોય જ નહીં. પણ તે બેને કહ્યું કે હું પોતે ડોક્ટર છું અને હું પોતે મશીન ઉપર સ્વેટર સીવું છું, તો તમને એક સ્વેટર સીવી આપવું છે મારે, મને તમારું માપ લેવા દેશો. મેં કહ્યું કે મારી જરૂર નથી, જરૂર પડશે ત્યારે હું તમને કહીશ, મને સ્વેટર તમે આપજો ત્યારે, મારે જરૂર પડશે ત્યારે. યોગેશ્વરજીની સાથે એક ભાઈ પણ સેવામાં રહેતા હતા, તે વડોદરા કોલેજમાં પ્રોફેસર તાજેતરમાં તેમને નોકરી શરૂ થયા અને 6 મહિના થયા હતા. તે પણ રજા લઈને યોગેશ્વરજીની સેવામાં ટાળ્યા નાના. એક દિવસ સવારે ઉઠીને તેમણે મને એમ કહ્યું કે માં, હું અને તમે બે જ જણ જાણીએ તેવી એક વાત હું તમને કહેવા માંગુ છું, તમારે યોગેશ્વરજીને પણ કહેવાની નથી. કે શું? તો કે મારો પગાર છે, એમાંથી હું અમુક રકમ દર મહિને તમને આપવા માંગુ છું. મેં કહ્યું નથી જોઈતી, મારી પાસે છે અને જરૂર પડશે ત્યારે માગીશ, તમે જ તમારા માટે જીવનમાં બચાવતા રહો, કારણ કે હજુ તો તમારી નાની ઉંમર છે, હજુ તો તમારી નોકરી શરૂ થઈ છે, અમારે જરૂર નથી. એક બહેન સત્સંગમાં આવતા, તેની પોતાની સ્કૂલ છે નારાયણપુરામાં, એ બહેન થેલી ભરીને એક દિવસ આવ્યા સાંજે. યોગેશ્વરજીને કહ્યું કે ગુરુજીએ મારી વાત તમે સાંભળો. યોગેશ્વરજીએ કહ્યું કે શું છે? કે હું માં સર્વેશ્વરી માટે 5 સાડી લાવી છું, એ એમને કહો કે સ્વીકાર. તો યોગેશ્વરજીએ કહ્યું કે માં સર્વેશ્વરી ગાને મારે શું? તો તે બેન મેં ના પાડી. તો તે બેને એમ કહ્યું કે આજે સવારે હું 9 સાડી પહેરીને સ્કૂલમાં ગઈ ત્યારે મને તમે યાદ આવ્યા કે તમે તો 2 જોડ કપડા લઈને આવ્યા છો અને અમે તો આવી નવી નવી સાડીઓ પહેરીએ છીએ, તમે ત્યાગ કરી દીધો, અમારી ફરજ છે અમારે તમને નવી સાડી આપવી જોઈએ. મેં કહ્યું કે મારી પાસે અમારા 2 જોડ કપડા છે અને એ પૂરતા છે, મને એવો અભાવ લાગતો નથી કે મારી પાસે કપડા નથી, મારું શું થશે કશું જ નહીં, એટલે મારે જરૂર પડશે ત્યારે હું માગીશ. આ રાજીનામું આપ્યા પછીના લગભગ 9 મહિનામાં આ બધા પ્રસંગો મેં મારા જીવનમાં અનુભવ્યા. ત્યારે મને એમ થયું કે હજુ તો મેં રાજીનામું જ આપ્યું છે, હજુ તો ઈશ્વરને માર્ગે ચાલવાના મારા પ્રયત્નો શરૂ થયા છે, તે ઈશ્વર કેટલી બધી કાળજી રાખે છે કે પોતાના નામે કોઈ સર્વસ્વનો ત્યાગ કરી દે ત્યારે ભગવાન કેટલી બધી સંભાળ રાખે છે અને એવી સંભાળ આગળ ઉપર પણ રાખશે જ એવી શ્રદ્ધા મને મારા જીવનમાં ખૂબ સારી રીતે શરૂઆતના દિવસોમાં જ મળી ગઈ. યોગેશ્વરજીને થોડોક આરામ થયો એટલે અમે વડોદરા ગયા, ત્યાં થોડો આરામ કર્યો. રાજકોટથી એક ભાઈનો પત્ર આવ્યો કે આ પત્રમાં હું તમને જણાવું છું કે માં સર્વેશ્વરી માટે હું 10,000 રૂપિયા મોકલવાનો વિચાર કરી રહ્યો છું, તો તમે રજા આપો તો સારું. તો આ બધા પ્રસંગો ઉપરથી મને એવું અનુભવવા મળ્યું કે ઈશ્વર ખરેખર ભક્તો જે સાચા હોય તેની કાળજી રાખે છે. હું તો કોઈ સાચા ભક્ત હોવાનો દાવો નથી કરતી, કારણ કે તે દિવસોમાં તો ખાલી 1.5 કે 3 મહિના જ થયા હતા રાજીનામું અચાનક, એટલે કોઈ એવી ભક્તિ પણ જાગી પરિપૂર્ણ થઈ નહોતી કે ઈશ્વર એટલી બધી કૃપા કરે. પણ હજી તો મેં રાજીનામું આપ્યું જ અને આવા બધા પ્રસંગો જયારે મેં જોયા, મને બધા પ્રસંગો અનુભવવા મળ્યા ત્યારે મને ખૂબ ખૂબ વિશ્વાસ આવી ગયો અને યોગેશ્વરજીની પેલી કવિતાની વિધિ પણ મને ખરેખર સાર્થક થઈ છે એવું લાગ્યું. એટલે આ રીતે ઈશ્વરની કૃપા અનુભવવાના પ્રસંગો વારંવાર મળે છે. આ બધા જ ભાઈ બહેનો અત્યારે પણ આવું આ બે વર્ષ થઈ ગયા તો દર વર્ષે એમના શહેરમાં જવાનું થાય છે, પૂછે છે કે હવે સ્વેટર લાવીએ. અમે કહ્યું કે હજુ ફાટ્યું નથી સ્વેટર, એટલે ફાટશે ત્યારે આપજો. તો પેલા સાધુવાળાને પણ દર વર્ષે મળે છે. એમ બધા પોતપોતાની ભાવના વ્યક્ત કરે અને રાહ જુએ છે. અમે કહીએ કે હજુ 10-12 વર્ષ પછી જોઈશે તો આપજો, ત્યારે જરૂર પડશે તો માગીશું, અત્યારે તો જરૂર નથી. અને એવો સંગ્રહ કરવાની પણ ઈચ્છા થતી નથી. એટલે હજુ તો શરૂઆતની જ પ્રભુ ભક્તિની પગદંડી ઉપર ચડતા આવા નાના મોટા પ્રસંગો ઈશ્વરની કૃપાથી જોવા મળે.
મા સર્વેશ્વરીની એક વિશેષતા જાણવા જેવી છે, જે મોટા મોટા સંતોમાં પણ જોવા મળે, મોટા મોટા સંતોમાં પણ જોવા મળતી નથી. ભજન તો કરે છે 24 કલાકમાં, વધારે વધારે વખત એમનો જપ કરવા જાય છે. ત્યારે પહેલા પણ જો તો સર્વિસ કરતા ત્યારે પણ વચ્ચે વચ્ચે જપ કર્યા હતા, પોતાના મૌન
મંદિરમાં
બેસી બધું કરતા. પણ ત્યાગ કર્યા પછી એમનો એક નિયમ બહુ ખાસ ધ્યાન ખેંચે એવો, એટલા બધા માણસો ઇંગ્લેન્ડમાં, કેનેડામાં, અમેરિકામાં ભાવના થાય સ્વાભાવિક છે. સલાહ લઈને આવે, સ્વેટરો લઈ, મોજા લઈને, પૈસા આપે, પાઉન્ડ ડોલર, તો એ કશું જ ગ્રહણ કરતા નથી. આ એક વિશેષ વસ્તુ છે જે સારા સંતોમાં પણ જોવા મળતી નથી, ભારતમાં પણ લેતા નથી કોઈનું કશું, અને અહીંયા પણ લેતા નથી. ના જ પાડે છે તે મને આપે છે પ્રભુની કૃપાથી. મારી પાસે છે, મારે જોઈતો જોઈએ ત્યારે પાડે. તો અત્યાર સુધીમાં અમારા પરદેશ પ્રવાસમાં જો અમે કપડાં લેવા માંડ્યા હોત તો એમના ને મારા મળીને 5 મોટી મોટી પેટીઓ નવી ખરીદવી પડે અને 6ઠી પેટી પાછી લેવી પડે. એટલા બધા કપડાં મળતા હતા, આવતા હતા, પણ અમે કપડાં લેતા નથી. હું પણ લેતા નથી, મા સર્વેશ્વર પણ લેતા નથી. એમને વચ્ચે સલાહ લેવાતા તો બજારમાં જઈને ખરીદી આવ્યા, ઇંગ્લેન્ડમાં સ્વેટરો ખરીદી આવ્યા. પોતાના પૈસા માણસો લેતા નથી અને પૈસા પણ લેતા નથી. એ દરેક આવી રીતે ત્યાગમય જીવન બહુ ઓછા માણસો જીવતા દેખાય છે આપણને અત્યારે આપણા દેશમાં ને પરદેશમાં. પૈસાની પાછળ તો અવાથી આ માણસ આવે છે. ત્યાગીઓની પણ આવે શાંતિ, ત્યાગીઓને પણ રાગ થઈ જાય. બીજો એનો નિયમ બહુ જાણવા જેવો છે, સર્વિસ કરતા ત્યારે પણ કોઈને ત્યાં જમતા નહીં, સગાને ત્યાં પણ જમવા નહીં. પોતે પાણી પીને સ્કૂલમાં જાય, ઘેર આવીને પાણી પણ પીતા, આવું જીવન જીવતા. પોતાના ભૂમિકા ભરી તૈયાર હતી એટલે એને પરિણામ આ માર્ગમાં એમનો વિકાસ થયો છે. હવે આપણે એમનું ગૌરવ સાંભળીશું.
હરે તારા નામની જોડી મેદારી રે,
હરે તારા નામની જોડી મેદારી રે,
જોડી પેરી બની ગઈ છું દીવાની રે,
જોડી પેરી બની ગઈ છું દીવાની રે,
હરિ તારા નામની જોડી મેધારી રે,
હરિ તારા નામની જોડી મેધારી રે,
તૂટે નહીં ફૂટે નહીં નંદવાય ના તૂટે
સ્વપ્ને
પણ પલાળી શકે ના પાણી રે,
સ્વપ્ને પણ પલાળી શકે ના પાણી રે,
હરિ તારા નામની જોડી
पूर्णमादाय पूर्णमेवावशिष्यते।